તારીખ 11-2-1996 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 197 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 369
પથ્થરના પરમાણુ સોનાના પરમાણુ જુદા જુદા દેખાય છે, કેમ કે સોના સોનું ચળકે છે, પથ્થર ચડે તો એમ આ જ્ઞાન પણ ચળકે છે. ચળકે છે કે શું? કે જે ચાલતું જ્ઞાન છે એ જુદું તરી આવે એવું એનું સ્વરૂપ છે. સરકાર છે જેમ સોનું જુદું કરે છે, જુદું જણાય છે, એમ જ્ઞાન પણ જાણવાનું ભાવ છે અને જે વિભાવ છે એ નહીં જાણવાનું ભાવ છે જુદો પડે છે. જેમ પ્રકાશ અને અંધકાર જુદા પડે છે તેમ રાત અને દિવસમાં જેમ બહુ મોટું અંતર છે એવું વિભાવ અને જ્ઞાન વચ્ચે બહુ મોટું અંતર છે. આશ્ચર્યની વાત એ છે કે અંધારા અજવાળા જેટલો ફરક હોવા છતાં જીવ અજવાળાને ભૂલીને અંધારાને પકડે છે. ફરક કેટલો મોટો છે કે અજવાળું અને અંધારામાં જેટલો મોટો ફરક છે એટલો મોટો ફરક જ્ઞાનના પ્રકાશને અને વિભાવના અંધકારને છતાં પણ એ તફાવત ન જણાય અને બંનેને એક કરીને અથવા પ્રકાશને ભૂલીને કેવળ અંધકારને જીવ ગ્રહણ કરે છે. એટલું જ નહીં, અંધકારમય જીવન જીવે છે તે ગ્રહણ કરીને કહે છે કે વિભાવ ભાવ ચળકતા નથી પણ બધે જ્ઞાન જ ચળકે છે જણાય છે. શું કહે છે? અમને તો બધે જ્ઞાન જ જણાય છે, વિભાવ ભાવ તળકતા નથી પણ જ્ઞાન તળકતું જણાય છે. જોવા જોવાનો દ્રષ્ટિકોણ ફરક છે. બંને વિદ્યમાન છે, ઉપસ્થિત તો બંને છે, વિભાવ પણ છે અને જ્ઞાન પણ છે. એકને ભૂલે છે એ પોતાને ભૂલે છે, જે એકને ભૂલે છે એવા એ પોતાના તેજસ્વી સ્વરૂપને ભૂલે છે અને કેવળ અંધકારમય પોતાને અનુભવ કરે છે. અહીંયા એટલું ધ્યાન ખેંચે છે જ્ઞાની કે જો તારું સ્વરૂપ છે તો જ્ઞાનમય છે, અમને તો બધું જ્ઞાન જ દેખાય છે, બધે જ્ઞાન જ જણાય છે. કેમ કે ઉર્ધ્વપણે જ્ઞાન છે, બધે જ્ઞાન જણાય છે. એનું કારણ શું છે? કે ઉર્ધ્વપણે મોઢા આગળ, આગળ તો જ્ઞાન છે પછી જ્ઞેય છે, અને અમને તો બધે જ્ઞાન જ જણાય છે. અથવા તો અમને તો પોતાપણે અમારાપણે અમારું જ્ઞાન જ જણાય છે, અમને અમારાપણે અમારો રાગ જણાતો નથી. વિભાવ જણાતો નથી. જ્ઞાનનો ચળકાટ ચારે તરફ પ્રસરી રહ્યો છે, ચારે તરફ જ્ઞાન પહોંચી વળે છે. જ્ઞાન જ ચારે તરફ પહોંચી વળે છે, જ્ઞાન જ મુખ્યપણે છે, અને જ્ઞાન વગર બધું અંધારું છે. જ્ઞાન વગર તો બધું અંધારું છે. જ્ઞાનના ચળકાટ વિના સોનાનો ચળકાટ છે એમાં જણાય, ચાલો દ્રષ્ટાંત છે. સોનું ચળકે છે ક્યાંથી નક્કી કર્યું? સોનું ચળકે છે એ તે ક્યાંથી નક્કી કર્યું? સોનાનો ચળકાટ ક્યાં જોયો? છે વિભાવમાં જોયો કે જ્ઞાનમાં જોયો? જગતમાં સોનાના ચળકાટનું મોહ છે, અને તેથી એ ચળકતા દાગીના લોકો સોનાના બનાવી બનાવીને ઘરે છે, વાપરે છે. તો કે સોનાનો ચળકાટ શેમાં જણાય છે? જ્ઞાનના ચળકાટ વિના સોનાનો ચળકાટ શેમાં જણાય? એ સોનાનું પણ કોઈ મૂલ્ય કરનાર હોય તો તે જ્ઞાન છે. એક બીજો દ્રષ્ટાંત, બીજા દ્રષ્ટિકોણથી લીધો છે, એ ઓળખવાના અને પરખવાના દ્રષ્ટિકોણથી લીધો છે. કે જેમ સાચા મોતી અને ખોટા મોતી ભેગા હોય, તો મોતીનો પારખું એમાંથી સાચા મોતીને જુદા પાડી લે છે. દેખાય એક સરખા, જેને પરખ ન હોય એને તો બધા મોતી મોતી જ લાગે. હીરામાં પણ એવું છે, હીરાના ઘાટના સાચા હીરા ને ખોટા હીરા બંનેના ઘાટ તો સરખા હોય છે, બંનેનો દેખાવ પણ સરખો હોય છે, પણ પરખનાર એને પારખે છે આ સાચું છે ને આ ખોટું છે. તેમ આત્માને પ્રજ્ઞાથી ગ્રહવો, જુદો પાડવો, અહીંયા શું કહેવું છે, ગ્રહો આજ્ઞા આત્માને પ્રજ્ઞાથી ગ્રહવો એટલે જ્ઞાનથી જુદો પાડવો. જે જ્ઞાનમય છે તે આત્મા છે એમ જુદો પાડવો. જ્ઞાન વાળો નથી, જ્ઞાનમય છે તે આત્મા છે એમ જોવું. જ્ઞાનને આત્મા જુદા નથી, આત્મા જ જ્ઞાન સ્વરૂપે છે. એવી રીતે જ્ઞાનથી, જ્ઞાન વડે આત્માને જુદો ગ્રહણ કરવો, જુદો ગ્રહવો એટલે પોતા રૂપે ગ્રહણ કરવો. પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય જે જાણનારો તે જ હું, પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય જે દેખનારો તે જ હું. એવી ગાથા છે તમે સાધના સર્વ વિશુદ્ધ વિજ્ઞાન જ્ઞાન અધિકાર. અને મોટા લય ચક્રમાં સ્વસંવેદનથી આત્માને ગ્રહવો એવી 10 ગાથા છે. એક સાથે ઘણું સરસ વિશ્લેષણ કર્યું છે નય વિમુક્ષા. આત્માને પ્રજ્ઞાથી ગ્રહવો, જે જાણનારો છે તે હું, જે દેખનારો છે તે હું, એમ ઉપયોગ સૂક્ષ્મ કરીને આત્માને એને વિભાવને જુદા પાડી શકાય. પછી શુભાશુભ ભાવને જ્ઞાન ન લીધું, સ્વભાવને વિભાવ ન લીધો, આત્માને ને વિભાવને જુદા પાડી શકાય. વિભાવ અને જ્ઞાયક વચ્ચે શબ્દ વાપર્યો હતો, હવે આત્મા લઈ લીધો. આત્મા અને વિભાવને જુદા પાડી શકાય છે ત્યારે કે સૂક્ષ્મ ઉપયોગ કરવામાં આવે તો. આત્મા પોતે અરૂપી સૂક્ષ્મ પદાર્થ છે, ફૂલ પદાર્થ નથી. સૂક્ષ્મત્વ આત્મામાં ગુણ છે, સૂક્ષ્મત્વ નામનો આત્મામાં ગુણ છે. જો આત્મામાં સૂક્ષ્મત્વ નામનો ગુણ ન હોત તો આત્મા સ્થૂળ હોત, પણ એમ નથી. આત્મા સૂક્ષ્મ છે, અને સૂક્ષ્મ ઉપયોગ્ય કરીને એને જાણી શકાય છે અથવા પોતા સ્વરૂપે એને ગ્રહણ કરી શકાય છે. એમ આત્માને પ્રજ્ઞાથી ગ્રહવો કે જે જાણનારો છે તે જ હું, જે દેખનારો છે તે હું, એમ ઉપયોગ સૂક્ષ્મ કરીને આત્માને અને વિભાવને જુદા પાડી શકાય છે. વિભાવ સાથે એકત્વ કરવાનું પરિણામનું વલણ અને અભ્યાસ ઘણા દ્રઢ અને ગાઢ થઈ ગયેલા છે. એટલે પ્રથમ જુદા પાડવામાં કઠણ લાગે એ સંભવિત છે. પ્રથમ જુદા લાગવામાં, જુદા કરવામાં એ કઠણ લાગે એ સંભવિત છે, બનવા યોગ્ય છે. પણ અભ્યાસે કરીને એ સહજપણે જુદા પડી શકાય છે અને સહેજે સહેજે પણ કામ થાય છે. કઠણ કામ પણ સહજ ક્યારે થાય છે કે અભ્યાસે કરીને થાય છે. અને એ શું દરેક બાબતમાં એમ જ છે. પહેલો એકડો શીખવામાં કઈ મોટી વાત હતી એ ત્યારે એમ લાગે, પણ પહેલો એકડો કેટલી વાર ઘૂંચ્યો હશે આપણે અને ત્યારે આવડ્યો છે. કેમ કે એકડો લખવાનો પણ એ ઉંમરમાં મહાવરો નહોતો, અથવા કોઈ પણ ઉંમરમાં આ મોટા માણસો જે ગામડામાં હોય છે, અભણ માણસો, એને શીખડાવે ત્યારે એને વાર જ લાગે, અને એકડો શીખતા પણ વાર લાગે. કેમ કે એનો હાથ ટેવાયેલો નથી, લખવા માટે એનો હાથ બિલકુલ ટેવાયેલો નથી. એમ ભેદજ્ઞાન કરવાનું ટેવાયેલો નથી એવા જીવને શરૂઆતમાં એ વાત કઠણ લાગે છે, તો પણ અભ્યાસ કરીને તે સહજ થાય છે. આ જુદા પાડવાનું કાર્ય, વિભાવને અને આત્માને જુદા પાડવાનું કાર્ય પ્રજ્ઞાથી જ થાય છે. જુદા પાડવાનું કાર્ય પ્રજ્ઞાથી જ થાય છે, જ્ઞાનથી જ થાય છે. કેમ કે જ્ઞાન પોતા સિવાય અન્ય જ્ઞેયને જુદા જાણે છે. જ્ઞાન જ્ઞાનમાં જ વ્યાપે છે અને વિભાવમાં વ્યાપતું નથી એવો પોતાના જ્ઞાનના પ્રસરવાનો અનુભવ પણ થાય છે કે જ્ઞાન જ્ઞાનમાં પ્રસરે છે, વ્યાપે છે, ફેલાય છે, અને મારું જ્ઞાન જોડે રહેલા વિભાવમાં વ્યાપતું નથી, ફેલાતું નથી, પ્રસરતું નથી. બે જુદા જુદા રીતે છે. ભ્રમ છે, જે એકત્વપણું અનુભવાય છે તે ભ્રમ છે, થતું નથી. જ્ઞાન રાગરૂપ વિભાવરૂપ થતું નથી, જ્ઞાન જ્ઞાન જ રહે છે હંમેશા. અને એ સામાન્યના અવલોકનથી અનુભવ ગોચર થાય છે કે વિભાવ આવીને ગયો, વિભાવ આવીને ગયો, અનેક પ્રકારના વિધવિધ વિભાવ આવીને ગયા, અને ન પણ એક ધારું સદ્રસ જ્ઞાન 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 ચાલુ જ રહે છે. કોઈ પણ વિભાવની અસર લીધા વિનાનું જ્ઞાન, શુદ્ધ સ્વરૂપે જ્ઞાન પોતાના શુદ્ધ સ્વરૂપે હંમેશા જ્ઞાન રૂપે રહે છે, ચાલુ જ રહે છે. એવું જે પોતાનું અનંત શુદ્ધત્વ છે એ પ્રતીતિમાં આવે છે, અનુભવથી અવલોકનથી પ્રતીતિમાં આવી શકવા યોગ્ય છે. એને વ્યાપકતાથી જુદો પાડવો, એને વેદનથી પણ જુદો પાડવો, કે જેટલામાં વેદન છે એટલામાં જ હું વ્યાપું છું અને વ્યાપું છું એટલામાં જ મારું વેદન સમાપ્ત થાય છે, આગળ મારું વેદન નથી. એવું વેદનારું જ્ઞાન અને વેદાનારું પણ જ્ઞાન વેદનારું પણ જ્ઞાન અને વેદાનારું પણ જ્ઞાન. તો વેદનારું અને વેદાનારું એક જ છે, તેનું તે જ જ્ઞાન છે, તો પરોક્ષપણું ક્યાં રહ્યું? પરોક્ષપણું તો વચ્ચે કોઈ માધ્યમ હોય તો પરોક્ષપણું ઉત્પન્ન થાય. એ આંખ દ્વારા જોઈએ તો જોનાર એની વચ્ચે કેટલાક આંખના પૂતગળો અને પછી જ્ઞેય છે. અંદર એક જોનાર બેઠો છે, અહીંયા કોઈ આંખની રચના છે, અને પછી દ્રશ્ય પદાર્થો ત્યાર પછી છે. એ ઉપયોગ એના દ્વારા એના માધ્યમથી જાણે છે. જો આંખ ફૂટી ગઈ હોય તો દ્રશ્ય પદાર્થો દેખાતા નથી. ત્યારે એને પરોક્ષ જ્ઞાન કહ્યું. વ્યવહારમાં આપણે એને પ્રત્યક્ષ કહીએ કે મેં સગી આંખે જોયું, મેં આ નજરો નજર જોયું એમ કે. પણ પરમાર્થમાં અથવા વૈજ્ઞાનિક પરિસ્થિતિમાં એ જ્ઞાન પરોક્ષ છે, કેમ કે વચ્ચે પર અક્ષ અક્ષ નામ ઇન્દ્રિય બીજી ઇન્દ્રિય વચ્ચે છે, માટે તે જ્ઞાન પરોક્ષ છે. પણ અહીંયા તો જ્ઞાન પોતે જ પ્રત્યક્ષ છે. જ્ઞાન પોતે જ ઇન્દ્રિય છે, ભાવેન્દ્રિય છે, અને પોતે જ પ્રત્યક્ષ છે પોતાથી. જાણનાર જણાનારમાં કોઈ વચ્ચે માધ્યમ નથી. એ રીતે જ્ઞાનની પ્રત્યક્ષતા પણ છે, અને એક સાથે એવો અનુભવ થાય વ્યાપકતા વિગતતા પ્રત્યક્ષતાનો ભીમપણાનો, ત્યારે તેને ભેદ જ્ઞાન કર્યું કે ભેદ જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. આ જુદા પાડવાનું કાર્ય પ્રજ્ઞાથી જ થાય છે. જુદા પાડવાનું કાર્ય પણ પ્રજ્ઞા જ કરે છે. જ્ઞાન જ જુદું પડે છે અને જ્ઞાન જ જુદું પાડે છે. જુદું પડે છે પણ જ્ઞાન, અને જુદું પાડવાનું કાર્ય પણ જ્ઞાન જ કરે છે. તેનું તે જ્ઞાન, પછીનું જ્ઞાન, પહેલાંનું જ્ઞાન, બીજું જ્ઞાન, કોઈનું જ્ઞાન એમ પણ નહીં. વ્રત તપ કે ત્યાગ ભલે હો, પણ તે સાધન ન થાય. સાધન તો પ્રજ્ઞા જ છે. આ એક ધર્મના ક્ષેત્રમાં આવશ્યક સ્પષ્ટીકરણ છે. ચાલતા જૈન સંપ્રદાયમાં પણ વ્રત તપ ત્યાગને સાધન માનીને લોકો કરે છે. વેદજ્ઞાનની કાંઈ ખબર નથી. દિગંબર સિવાય તો વેદજ્ઞાનનો વિષય જ નથી ચાલ્યો. પીતાંબર શાસ્ત્રોમાં તો વેદજ્ઞાનનો વિષય છે જ નહીં, કેમ કે એ વિધિનો વિષય છે. એ વિષય ચૂકાઈ ગયો છે. દિગંબર શાસ્ત્રોમાં વેદજ્ઞાનનો વિષય છે, પણ સંપ્રદાયમાં એ વિષય લોપ થઈ ગયો છે, અને વ્રત તપ ત્યાગને સાધન માનીને એની પાછળ લોકો લાગી પડે છે. તો કે વ્રત તપ ત્યાગ બધી ભલે હો થયેલી જોઈ નહીં થઈને નિષેધ કરવાનું બધું હોય તો ભલે હો, એનું કંઈક મન કસાય ઠીક હોય તો તીવ્ર કસાય કરે એમ નથી કહેતા, મન કસાય ન કરે એમ નથી કહેતા. હો તો હો એમ કે તો હોય, મનુષ્યની ભૂમિકામાં વિકલ્પ આવે તો હો હોય તો હોય, પણ એ કંઈ સાધન નથી તારું. મુમુક્ષુની ભૂમિકામાં વ્રત તપ ત્યાગ એ કોઈ સાધન નથી. ત્યાં તો ભેદ જ્ઞાન જ સાધન છે. પછી નિશ્ચય વ્રત તપ ત્યાગ પ્રગટ થાય છે, પછી એના વિકલ્પને વ્યવહાર કહેવામાં આવે છે. નીચેને વ્યવહાર નથી કહેતા, કેમ કે એ વ્યવહારની એ ભૂમિકા પણ નથી. એમ કરીને જે વ્રત તપ ત્યાગને સાધન માનનારા છે એને સ્પષ્ટીકરણ મળી જાયેલું છે. એમાં આ સાધન નથી, ધર્મનું સાધન તો વિજ્ઞાન છે, અનુભવનું સાધન તો વિજ્ઞાન છે, વ્રત ત્યાગ નથી. કોઈ પણ સમાજમાં જે રૂઢિ, એને ટ્રેડિશન કહે છે, જે રૂઢિ છે એ ચાલુ થઈ જાય છે, પછી તો ગુરુદેવ જેવા કોઈ યોગ પુરુષ થાય ત્યારે એમાં રિવોલ્યુશન આવે. મોટો ફેરફાર ક્યારે થાય? આખી રૂઢિ બદલવાનો, ટ્રેડિશન બદલવાનો, કોઈ એવા યુગ પુરુષ થાય ત્યારે, મહાપુરુષ એવા થાય ત્યારે એની અંદર ક્રાંતિ આવે અને લોકો જળ ક્રિયામાંથી બહાર એને નીકળે અથવા એ મહાપુરુષ કાઢે. બાકી સાધારણ પૂર્ણવાળાને તો કોઈ ભલે જ્ઞાની હોય તો કોઈ ગણકારે નહીં, કોઈને ગણકારે નહીં. એ રીતે ચાલતા સંશોધનમાં ગુરુદેવ શ્રી દ્વારા બહુ મોટી ક્રાંતિ આવી. લોકો ક્રિયા માર્ગમાં, જળ ક્રિયામાં ફસાયેલા હતા એવા અનેક લોકોને એમણે જ્ઞાન માર્ગે લાવ્યા. આખા સમયસારમાં એ વિષય છે, જે જ્ઞાનનો વિષય છે અને જ્ઞાન માર્ગને પ્રરૂપણા છે. કામ થતું જોવામાં એમ જ નથી. વિજ્ઞાન વિકલ્પાત્મક નથી, વિજ્ઞાન છે એ પ્રયોગાત્મક છે. એટલે માત્ર જ્ઞાનને રાત જુદા છે એવો વિચાર કર્યા કરવાથી તો કંઈ વિજ્ઞાન થાય નહીં, પણ એનો પ્રયોગ કરવાથી થાય. હવે એ પ્રયોગ પણ ક્યારે થાય? એ પહેલાં અવલોકનનો પ્રયોગ ચાલતો હોય તો, એ અવલોકનનો પ્રયોગ પણ સતત ક્યારે ચાલે? એ જીવને સ્વરૂપ પ્રાપ્તિની કોઈ અપૂર્વ ભાવના હોય ત્યારે. એ સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વ ભાવના ક્યારે થાય? કે લક્ષ્ય પૂર્ણ શુદ્ધિનું હોય ત્યારે, ધ્યેય પૂર્ણ શુદ્ધિનું હોય ત્યારે. પૂર્ણ શુદ્ધિનું ધ્યેય ક્યારે હોય? કે અંતઃકરણની શુદ્ધિ હોય ત્યારે. અને અંતઃકરણ શુદ્ધ ક્યારે થાય? કે જીવ વેદનામાં આવે ત્યારે. ત્યાં સુધી વિજ્ઞાનના સ્ટેજ સુધી મોક્ષ પહોંચે નહીં તો વિજ્ઞાનનો પ્રયોગ કરે કેવી રીતે? અધરથી કરે, આગળની વાતની કાંઈ ખબર ન હોય કે આગળની ભૂમિકા શું છે એની ખબર ન હોય, અને ગ્રંથમાં છે, સમયસારમાં છે, અને વિજ્ઞાનની વાત સાંભળે, વાંચે, વિચારે અને વિકલ્પ કર્યા કરે, વિકલ્પે ચડી જાય. પોતાના ભૂમિકા બહારનો વિષય હાથમાં લઈએ તો વિકલ્પે ચડી જવાનો પ્રસંગ આવે, અવસર આવે, અને પ્રાય એવું બને. પછી મૂંઝાવાનો વારો આવે કે આટલા આટલા વખતથી સમયસાર વાંચીએ છીએ, વાંચતા વાંચતા જીવનની સંધ્યા આવી, જીવનની સંધ્યા દેખાણે આવી પરિસ્થિતિમાં હવે શું? એ પ્રશ્ન ઊભો થાય, હવે શું કરશું, હવે શું કરશું? પણ એની પૂર્વ ભૂમિકાની ખબર ન હોય તો કાર્યની પદ્ધતિ તો યથાર્થ હોય નહીં. કામની પદ્ધતિ યથાર્થ ન હોય તો આનું ફળ કેવી રીતે આવે? અને જે કામની પદ્ધતિ બરાબર નથી છતાં બરાબર માનીને કરી તો ત્યાં ગ્રહિત મિથ્યાત્વ પણ છે, એનું શું? ઊંધે રસ્તે આગળ ચાલી ગયો પછી પાછા ફરતા એટલો પરિશ્રમ વધારે લાગવાનો, એટલો ઊંધે રસ્તે આગળ ચાલ્યો એટલો પરિશ્રમ પણ વધારે લાગવાનો. ભાવનું અંતર કાપવું પડશે. ભાવથી દૂર ગયો છે તો ભાવનું અંતર કાપવું પડે. આવી લગભગ પરિસ્થિતિ બને એટલા માટે સત્સંગ વિશેષપણે આશ્રય કરવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે એ વાત કૃપાળુ દેવે બહુ જ ભાર દઈને કરી છે. ઘણું વજન દીધું એટલા માટે દીધું. હા પણ શું છે કે અવલોકનનો સ્ટેજ પણ આવ્યા પહેલાં અવલોકનનો પ્રયત્ન કરે તો શું કરે, વિચારે ચડી જાય એને પછી એમ લાગે હું અવલોકન કરું છું, વિચારે ચડી જતો હોય છે એવું પણ બને. કેમ કે અવલોકન તો જાગૃતિ હોય એને થાય છે, અવલોકન કોને થાય છે એની એવી જાગૃતિ, કેમ કે ચાલતા પરિણામનું અવલોકન થાય તો એ વખતે જાગૃતિ હોય તો થાય, જાગૃતિ ન હોય અને અવલોકનની વાત સાંભળીને અવલોકન કરવા જાય તો વિચારે ચડી જાય, અવલોકન થાય નહીં અને કદાચ જરાક થાય તો તૂટી જાય, સતત ચાલે નહીં તો એથી પણ કંઈ કામ થાય નહીં. કામ તો કામની રીતે થાય. હવે એક બહુ જ મુદ્દાસરની વાત કરે છે છેલ્લા પેરેગ્રાફમાં, કે સ્વભાવના મહિમાથી પદાર્થ પર પદાર્થ પ્રત્યે રસ બુદ્ધિને સુખ બુદ્ધિ તૂટી જાય છે. જ્યારે સ્વભાવનો નિશ્ચય થાય છે, પ્રતિભાસ થાય છે, ઓળખાણ થાય છે ત્યારે એનો અપૂર્વ અપૂર્વ મહિમા જાગ્રત થાય છે, અત્યંત અત્યંત મહિમા જાગ્રત થાય છે. અને એ સ્વભાવના મહિમાને કારણે સ્વભાવમાં સુખ ભર્યું છે એ સુખનો મહિમા આવ્યો છે, એ સિવાય સ્વભાવમાં અનંત ગુણોનું નિધાન છે એટલે સ્વભાવનું સામર્થ્ય પણ અનંતું છે એ ભાષ્યું છે, એટલે એનો મહિમા આવતા પર પદાર્થ પ્રત્યે બીજા પદાર્થ પ્રત્યેનો એનો રસ અને સુખનો અભિપ્રાય હતો, બુદ્ધિ એટલે અભિપ્રાય. સુખને કારણે રસ આવે, સુખનો અભિપ્રાય હતો એને સુખબુદ્ધિ પણ કહે છે અથવા એને રસબુદ્ધિ પણ કહે છે, હાઇફન કરીને અથવા શબ્દ લેવો છે. વચ્ચે જે મીટો છે ને રસબુદ્ધિ પછી જે મીટો છે એનો અર્થ થાય છે અથવા. સુખ બુદ્ધિ તૂટી જાય છે બે એક અર્થમાં લેવું, કેમ કે સુખ હોય ત્યાં રસ આવે, રસ હોય ત્યાં એને સુખ માલુમ પડે, એ સ્વભાવના મહિમાથી તૂટે. આપણે શનિવાર વ્યક્તિગત ચર્ચામાં એ પ્રશ્ન તો વધારે ચર્ચાય છે, એ થોડું એના ઉપર સ્પષ્ટીકરણ લઈએ. કોઈને ખાવામાં રસ હશે, કોઈને કોઈ બીજી કોઈ કોઈને કોઈ ઇન્દ્રિયના વિષયમાં, કોઈને કોઈ ઇન્દ્રિયના વિષયમાં, પણ બહુ ભાગ જીભનો રસ મુમુક્ષુની ભૂમિકામાં પણ બહુ ભાગ મુમુક્ષુને જોવામાં આવે છે. ખબર હોય, વિચાર્યું હોય, વાંચ્યું હોય, સાંભળ્યું હોય કે આ રીતે રસ લેવા યોગ્ય નથી, પણ જ્યાં પદાર્થ ચીજ સામે ખાવાની સામે આવે અને ભાવતી ચીજ આવે ત્યારે એ બધું વાંચેલું વિચારેલું સમજેલું બધું એકકો રહી જાય, વિસ્મરણ થઈ જાય અને ખાવામાં રસ પડી જાય. કારણ શું? કે સુખ બુદ્ધિ તૂટી નથી. જે અમુક પદાર્થ ખાવામાં જે સુખ છે એ સંબંધીનો જે અભિપ્રાય છે એ અભિપ્રાય તૂટ્યો નથી. એ અભિપ્રાય ક્યારે તૂટે એની વાત કરી છે. એ સ્વભાવના મહિમાથી પર પદાર્થ પ્રત્યે રસબુદ્ધિ અને સુખબુદ્ધિ તૂટી જાય છે. જોકે વેદનાના સ્ટેજમાં અને પૂર્ણતાના લક્ષ્યની ભૂમિકામાં આવતા એ સુખબુદ્ધિ મોડી પડી જાય છે. પણ તૂટે ક્યારે? કે સ્વભાવનો મહિમા, યથાર્થ મહિમા, ઓળખાણપૂર્વકનો એ મહિમા આવે ત્યારે આત્માનું સુખ ભાળ્યું, આત્માનું સુખ જોયું, એને કારણે ઓલી સુખ બુદ્ધિ છે એ તૂટી જાય છે. ત્યારે સ્પષ્ટ ખ્યાલ આવે છે કે મારી કલ્પના હતી. એનો એ પદાર્થ સામે આવે છે પાછો ઉદયમાં. જે પદાર્થમાં એને સુખ બુદ્ધિ ને રસ બુદ્ધિ હતી એ જ પદાર્થ સામે આવે ઉદયમાં, ત્યારે એને સ્પષ્ટ અનુભવ થાય કે આ જ પદાર્થથી મને કલ્પના થતી હતી અને રસ આવતો હતો અને સુખની કલ્પના થતી હતી. હવે મને એ કલ્પના થતી નથી ને રસ પણ આવતો નથી. ઉદય આવીને ખરી જાય છે, ઉદય આવીને છૂટી જાય છે. મળવું પડે ત્યારે અસ્થિનો ગ્રહણ થવા યોગ્ય ભૂમિકા છે. પ્રતિ નથી, ગ્રહણ થાય તો પ્રતિતિ આવે ને, જોવાય તો પ્રતિતિ આવે, દેખાય તો પ્રતિતિ આવે, નહીં તો પ્રતિતિ ના આવે. વિચારવાથી પ્રતિતિ નથી આવતી, અનુભવાંશે પ્રતિતિ લીધી છે. 751ના બીજા બોલમાં અનુભવાંશે પ્રતિતિ લીધી છે. એ વિશ્વાસ જે આવે છે એને લઈને બીજો વિશ્વાસ તૂટી જાય છે. ખોટો જે ધોખાવાળો વિશ્વાસ હતો એ તૂટી જાય છે, ભ્રમયુક્ત વિશ્વાસ હતો એ તૂટી જાય છે. એમ બને બહુ સર. આ પેરેગ્રાફમાં પૂજી બેનશ્રી બહુ સરસ વાત કરી છે. પાંચ નીતિની વાત કરી છે પણ એની અંદર કસ ઘણો ફેરો છે. સ્વભાવના મહિમાથી પરપદાર્થ પ્રત્યે રસ બુદ્ધિ અને સુખ બુદ્ધિ તૂટી જાય છે એટલે ભાવભાષણ સુધી આવવું જોઈએ તો મહિમા આવે. જ્યાં સુધી પદાર્થ નિર્ણય સુધી ના આવે ત્યાં સુધી સુખ બુદ્ધિ અને રસ બુદ્ધિ જાય નહીં. મોડી પાડી શકે અને જાય તો સારી વાત છે, નહીં તો જાય નહીં. બીજા કોઈ પ્રકારે ગમે એટલો ત્યાગ કરે નહીં. મીઠાઈ ભાવે છે પણ આજથી મારે ગળપણનો ત્યાગ કરી નાખે છે માણસ ત્યાગ. અને એ હઠથી કરે છે, સહજ નથી. હઠથી ત્યાગ કરી શકે છે પણ અંદર સુખ બુદ્ધિ રહી ગઈ એ તો રોગ છે મોટો. એ રોગ ક્યાંય મોઢું કાઢ્યા વિના અંદર હડો છે, ઉપર પાટાપિંડી કરી અંદર ચાલુ છે કામે. એ રીતે એ રોગ મટતો નથી. સ્વભાવના મહિમાથી પર બહુ સરસ સ્પષ્ટીકરણ છે. ક્યારે સુખ બુદ્ધિ તૂટે, કેમ કરતા તૂટે, એ સ્વભાવના સ્વભાવનો મહિમા આવે તો તૂટે. નહીતર મળી પડે એ પોતાના આત્મકલ્યાણની ભાવનાથી મળી પડે એક, અને એક સત્પુરુષ પ્રત્યેની, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની અત્યંત ભક્તિથી મળી પડે. એના બે ઉપાય છે, બંને સાથે હોવા જરૂરી છે. એક પરિણામ ઉપાદાન આશ્રિત છે ને એક પરિણામ નિમિત્ત આશ્રિત છે. પણ એ બંને પરિણામથી સુખ બુદ્ધિ મળી પડે છે, એ એનો મળી પાડવાનો ઉપાય છે. ને મળી પડે તો તો તૂટે, મજબૂત હોય તો તોડવામાં તોડ કેવી રીતે તૂટે? મજબૂત ચીજ આપણે દોરી તોડવી હોય તો એને ઘસીને તોડો તો આમ તો તૂટે નહીં, તાણી તૂટે નહીં, શું કરો? તો પછી એને ઘસીને તોડે છે કે નહીં? તો એક તાંતણો કરીને કપાય છે ને, ભલે છરી થઈ કે ચપ્પુ થયું કે કાતર થયું, પણ એક એક તાંતણાથી કપાય છે. એનો અર્થ શું છે કે પહેલાં મળી પડે છે ને પછી આખે આખે કપાઈ જાય. મળી પડવી એ એક જાતનો કાપ જ છે, કેમ કે રસ તૂટ્યો ને, મળી પડવામાં રસ ઉપર કાપ આવ્યો, એટલે એક જાતનો કાપ જ છે, બીજું કાંઈ નથી. સ્વભાવમાં જ રસ લાગે, મહિમાને લઈને સ્વભાવમાં જ રસ લાગે, અને બીજું નિરસ લાગે, બે પડખા ચોખ્ખા કર્યા. કોઈ સ્વભાવમાં પણ રસ લાગે ને બીજામાં પણ રસ લાગે એમ નહીં. સ્વભાવમાં રસ લાગે ત્યારે સર્વ વિભાવોમાં નિરસતા આવ્યા વિના કરીએ નહીં. નિરસતા આવે આવે ને આવે. સ્વભાવમાં જ રસ લાગે અને જે ઉન્નતિ ક્રમમાં છે એમાં તો ઉદાસીનતાનો ક્રમ સાથે જ ચાલે છે. વેદનામાં આવ્યો તો ઉદાસીનતાનો ક્રમ શરૂ થયો. પૂર્ણતાના લક્ષ્ય સંવેગ આવ્યો કે ઉદાસીનતાનો ક્રમમાં આગળ વધ્યો. સ્વરૂપની ખોજ અને જિજ્ઞાસા ઊભી થઈ અંતરશોધ કે ઉદાસીનતા આગળ વધી. વિજ્ઞાનનો ને અવલોકનનો અભ્યાસ થયો કે ઉદાસીનતા ઓર વધી, વધતી ચાલે છે. એટલે નિરસતા છે એ જ્યારે સ્વભાવમાં જ રસ લાગે અને સ્વભાવનો ઓળખાણ થાય ત્યારે તો બીજું નિરસ લાગે લાગે ને લાગે. જ્યાં સુખ ન લાગે ત્યાં નિરસતા આવે એ તો બહુ સ્વાભાવિક છે, સમજી શકાય એવી વાત છે. કે જ્યાં સુખ ન લાગે ત્યાં રસ શું આવવાનો હતો? એમાં કાંઈ રસ આવવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ સુખ ન લાગે એ કલ્પના છે એવું સ્પષ્ટ ભાન થઈ ગયું, અને જ્યાં સુખ છે ત્યાં સુખ દેખાઈ ગયું, બસ પરિસ્થિતિ ચોખ્ખી થઈ ગઈ. સ્વભાવમાં જ રસ લાગે, બીજું નિરસ લાગે, ત્યારે જ અંતરની સૂક્ષ્મ સંધિ જણાય. હવે આપણે પહેલો પેરેગ્રાફ લઈએ જરા અનુસંધાનમાં, કે પ્રજ્ઞા છીણીને અંદરમાં બંનેની સૂક્ષ્મ સંધિમાં સાવધાન થઈને પ્રજ્ઞા છીણીને પટકવી, જે પહેલું વચન આવ્યું. પણ પ્રજ્ઞા છીણી સંધિ દેખાય એમાં પટકે ને તો સંધિ ક્યારે દેખાય? સંધિ તો દેખાતી નથી, એનું શું કરવું? તો એનો 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 ઉત્તર આપ્યો અહીંયા, કે જ્યારે સ્વભાવમાં રસ લાગે અને બીજું નિરસ લાગે ત્યારે જ અંતરની સૂક્ષ્મ સંધિ જણાય. સ્વભાવની ખબર નથી ને વિભાવ અને વિભાવના વિષયમાં રસ પીડ્યો છે તો ક્યાંથી અસંધિ જણાવવાની હતી? એવી સૂક્ષ્મ સંધિ એ વખતે તો જ્ઞાનમાં જણાવવાની હતી, કેમ કે જ્ઞાન ત્યાં ઘણું સ્થૂળતાને ભજે છે. બહુ સરસ વાત અહીંયા શું સ્પષ્ટ થાય છે કે જ્ઞાન સૂક્ષ્મ થઈને અંદરમાં જ્ઞાન અને રાગ વચ્ચેની સૂક્ષ્મ સંધિને ક્યારે જોઈ શકે? કે ઉદાસીનતા આવી હોય ત્યારે. જ્યાં સુધી એમાં રસ પીડ્યો હોય ત્યાં સુધી જ્ઞાન સ્થૂળ હોય છે, ભલે બુદ્ધિ ઘણી હોય પણ જ્ઞાન સ્થૂળ હોય છે, સૂક્ષ્મ નથી હોતું, નિર્મળ નથી હોતું અને સૂક્ષ્મ પણ નથી હોતું. બે વાત છે. એટલે એમ કહે છે કે ત્યારે જ બીજું નિરસ લાગે અને સ્વભાવમાં રસ લાગે ત્યારે જ અંતરની સૂક્ષ્મ સંધિ જણાય. સીધો પ્રશ્ન એ છે કે અંદરમાં સૂક્ષ્મ સંધિ ક્યારે જણાય? કે જ્યારે સ્વભાવમાં જ રસ લાગે અને બીજું બધું નિરસ લાગે ત્યારે. ત્યાં સુધી અંદરની સૂક્ષ્મ સંધિ જણાય નહીં, અને જણાય નહીં તો પ્રજ્ઞા છીનીને સવાલ પટકવાનો ઊભો થતો નથી. વિષયને ચોખ્ખો કર્યો છે, બહુ સ્પષ્ટ કર્યો છે. પ્રજ્ઞાક્ષિણીનો વિષય આપણે ત્યાં સમયસારનો સ્વાધ્યાય પ્રચલિત હોવાથી પ્રસિદ્ધ છે. પણ અંદરમાં સૂક્ષ્મ સંધિ જણાય તો પ્રજ્ઞાક્ષિણી મારે ને? પ્રજ્ઞાક્ષિણી મારશે ક્યાં? એ તો દેખાતી નથી અંદરની સંધિ. કેમ નથી દેખાતી? એ સમસ્યાનો અહીંયા સીધો ઉત્તર છે કે સ્વભાવનો રસ લાગ્યો નથી અને વિભાવમાં નિરસ થયો નથી, બીજે ક્યાંય નિરસ થયો નથી. યથાર્થપણે તો સ્વભાવમાં રસ લાગે તો જ બધેથી નિરસપણું સૂક્ષ્મ સંધિ દેખાય એટલી માત્રાનું ઉત્પન્ન થાય, તો જ એટલું જ્ઞાનમાં સૂક્ષ્મપણું ઉત્પન્ન થાય, નીતર ન થાય એમ છે. હવે સ્વભાવમાં રસ ક્યારે લાગે? સ્વભાવની ઓળખાણ થાય ને અંદર સુખ છે એ નજરે દેખાય ત્યારે. અનંત સુખનો સમુદ્ર જોવામાં આવે ત્યારે. જેમ સોનાના પથ્થરમાં સોનાની ખાણ જોવામાં આવે તો સોનાની ખાણમાં રસ પડે કે ન પડે? તો ભાઈ આ જમીન આપણે ખરીદી લ્યો, આ ડુંગરો આપણે ખરીદી લ્યો, એ રસ ક્યારે લાગે? ડુંગરો પથ્થરનો છે અને પૈસા સોનાના ક્યારે આપે? સોનું દેખાય ત્યારે આપે કે એમને એમ આપે? ક્યાં કંઈક સોનાના ધાળિયા કે લગડી તો પડી નથી, સોનાના દાગીના તો પડ્યા નથી, ચોખ્ખું સોનું તો ત્યાં પડ્યું નથી. છતાં પણ સોનાના રજકણ પડ્યા છે એમ સમજીને એની કિંમત આપવામાં આવે છે. એમ અહીંયા ભલે જ્ઞાન સાવ જુદું નથી પડ્યું, સુખ પ્રગટ નથી થયું, અતિન્દ્રિય સુખ છે જે શુદ્ધોપયોગમાં ચોથા ગુણ સ્થાને સ્વાનુભૂતિમાં પ્રગટ થાય છે, પ્રગટ નથી થયો, એનો અનુભવ નથી થયો, તો પછી એ સુખ સ્વભાવમાં રસ ક્યાંથી લાગે? એ પ્રશ્ન આપણે ત્યાં આવે છે કે અમને તો ઇન્દ્રિય જ્ઞાન છે ને, અતિન્દ્રિય સુખનો અનુભવ થયો નથી, અમારે શું કરવું? અમને એ સુખનું ખેંચાણ કેવી રીતે થાય? ખેંચાણ તો સુખને લઈને થાય છે. જ્યાં પણ જીવને ખેંચાણ થાય છે ત્યાં એના સુખના નિશ્ચયને લીધે ખેંચાણ થાય છે. સુખ સંબંધીનો નિશ્ચય વર્તે છે ત્યારે ખેંચાણ થાય છે. તો અમને તો સુખનો અનુભવ થયો નથી એમ કીધું કે સુખનો અનુભવ ભલે નથી હોય પણ સુખનો નિશ્ચય થઈ શકે એવું છે, સુખની ઓળખાણ થઈ શકે એવું છે, એમાં ઝાંખી થાય છે અને સ્પષ્ટપણે એ અંશથી એની પ્રતીતિ વિશ્વાસ ઊભો થાય છે કે ખરેખર મારામાં આનંદ સુખ ભરેલું છે અને તેથી એનો રસ ઉત્પન્ન થાય છે, એનો મહિમા આવે છે અને એનો રસ ઉત્પન્ન થાય છે, અત્યંત રસ ઉત્પન્ન થાય છે. કેમ કે ત્યાં પ્રત્યક્ષતા વેદ જ્ઞાનની અંદર એક અંશે આવે છે. અનુભવની પ્રત્યક્ષતા નથી આવતી પણ વેદજ્ઞાનમાં પ્રત્યક્ષતાનો અંશ આવે છે. Thank you. અંતર જ્ઞાન થી જણાય. હા, અને અંતર જ્ઞાન એવું એ ભૂમિકાનું જે અંતર જ્ઞાન છે એ બાહ્ય જ્ઞાનના તીવ્ર રસપૂર્વકના પરિણામમાં આવે નહીં, હોય નહીં. જ્યારે ઉપયોગ રસથી બહાર ધસતો હોય વેગથી, તો એમાં એ સૂક્ષ્મતા ક્યાંથી આવે? કેમ કે આ તો થોડો અંતરનો વિષય છે, દિશાફેરનો વિષય છે. બહારમાં વિભાવમાં અને વિભાવના વિષયમાં રસ છે ત્યારે વેગથી એ બાજુ બહારની દિશામાં જ્ઞાન ધસે છે અને પકડાય છે, ધસીને રોકાય છે ને પકડાઈ જાય છે. ત્યારે એ દિશામાં તો એ દિશાથી તો ત્યાં સુખનું ઝાંખી થવાનો કોઈ અવસર નથી, કેમ કે ત્યાં સુખ નથી. સુખ અંતરમાં છે, સુખ જે આત્મામાં છે એ તો આત્માની દિશા, અંતરની દિશા કોઈ પણ અંશે આવે ત્યારે એ માલુમ પડે. જેમ સોનાના પથ્થરમાં સોનાના અંશો માલુમ પડ્યા છે, ચોખ્ખું સોનું નજરે જોયું નથી પણ સોનાના અંશો તો જોયા છે, પરમાણુ એના અંશો છે. અને એ ભલે પથ્થરના પરમાણુ સાથે ચોંટેલા ભરેલા છે, સંયોગમાં છે, તો પણ એ સોનાના અંશો ઉપરથી કેવી રીતે સોનું જુદું પાડીને એનો ઉપયોગ કરી શકાય એ વાત એની અંદર સમજીને એની કિંમત ચૂકવવામાં આવે છે, એમાં રસ આવે છે, એની કિંમત તપાય છે, મૂલ્યાંકન થાય છે. એમ અહીંયા પણ ભેદ જ્ઞાનમાં જ્યારે સ્વરૂપનો નિશ્ચયને ઓળખાણ થાય છે અને જે વિધેય કરીને થાય છે એવી જે ભેદ જ્ઞાનની વિધિ, એ જ વિધિએ અનુભવ થશે ને આખે આખું સુખ જુદું પડીને, જ્ઞાન જુદું પડીને, એકાકાર જ્ઞાન અને સુખનો અનુભવ થશે. એ વિધિ પણ સાથે સાથે ખ્યાલમાં આવે છે અને એ દશાની પ્રાપ્તિ એ આ વિધિથી થશે એ પ્રતીતિ પણ એમાં આવે છે અને એટલા માટે સ્વભાવનો રસ આવે છે. સોનાની ખાણ મળી ગઈ, એમાં સોનું મળી ગયું કે ન મળી ગયું? કે મળી ગયા તુલ્ય ત્યાં પરિણામો કામ કરવા લાગે છે. મળશે હવે હવે, જેમ જેમ ખૂટશે, જેમ જેમ પ્રોસેસ થશે તેમ તેમ સોનું હાથમાં. જ્યાં ખાણનો કબજો લીધો ત્યારે જેને સોનું મળી ગયું હોય એ પ્રકારનો આનંદ અને ખુશી થવા લાગે છે. ચાલો, દસ્તાવેજો થઈ ગયા, પેમેન્ટ થઈ ગયું અને કાયદેસરનો આપણો પોઝિશન થઈ ગયો, એમ નિશ્ચય થાય ને ત્યારે લક્ષ્ય એવું બંધાય છે સ્વરૂપનું કે હવે આ પત્તો લાગ્યો છે, હવે પહોંચવામાં વાર લાગશે, હવે પહોંચી જવાશે. જે કહ્યું, જ્યારે સ્વભાવમાં જ રસ લાગે અને બીજું નિરસ લાગે ત્યારે જ અંતરની સૂક્ષ્મ સંધિ જણાય, અને જણાય પછી તો એને જુદો પાડ્યા વગર રહે નહીં કે ભાઈ આ જુદો ને આ જુદો, આ જુદો ને આ જુદો. શું ભળતા રંગો હોય છે ને, એક કાળો રંગ અને એક સફેદ રંગ, બાજુ બાજુમાં બે પટ્ટા હોય તો અહીંયા કાળા રંગની મર્યાદા પૂરી થઈને અહીંથી સફેદ રંગ ચાલુ થયો, એમ થાય છે કે નથી થતો? વચ્ચે પાતળી ભેદરેખા છે કે નહીં? એવું જ આમાં છે કે સ્વભાવ અને વિભાવ વચ્ચે અંધારા અને અજવાળાની ભેદરેખા છે, પણ એ સૂક્ષ્મ છે અને વિપરીત પરિણામમાં એ પકડાતી નથી. એમ ન હોય, શું એમ કદી ન હોય, એમ સિદ્ધાંતિક વાત છે. આ બધી અધ્યાત્મના સિદ્ધાંતો છે. એમ કદી ન હોય કે પરમાં તીવ્ર રુચિ હોય. રુચિ શબ્દ વાપરી લીધો રસની જગ્યાએ, કેમ કે રસને રુચિ અવિના ભાવી છે. એમ ન હોય કે પરમાં તીવ્ર રુચિ હોય ને ઉપયોગ અંદરમાં પ્રજ્ઞાક્ષિણીનું કામ કરે. આ વિજ્ઞાનનો વિકલ્પ ચાલે છે ને પ્રયોગ કેમ નથી ચાલતો? કે રસ્તો ઊભો છે પરમાં, તીવ્ર રુચિ તો પડી છે વિભાવની ને રાગની ને રાગના વિષયની, તો ક્યાંથી પ્રજ્ઞાક્ષિણીનું કામ થવાનું? તો સંધિ દેખાવાની નથી હજી તો. પ્રજ્ઞાક્ષિણીનું કામ ને વિજ્ઞાનનું કામ ક્યાંથી થવાનું હતું? એ થઈ જ ન શકે. એ બહુ સ્પષ્ટીકરણ સરસ કર્યું છે કે તારે રુચિને તપાસ. જો અંદરમાં જ્ઞાન પ્રજ્ઞાક્ષિણી થઈને સ્વભાવ વિભાવને જુદા પાડવાનું પ્રયોગાત્મક કાર્ય કરતું નથી તો વાત અવશ્ય છે કે પરમાત્માને રુચિને રસ ચાલુ છે. જેથી ઉપયોગ સૂક્ષ્મ નથી, ઉપયોગ સ્થૂળ છે અને અંદરનો પ્રયોગાત્મક કાર્ય ચાલતું નથી. હવે જે પરમા રસ અને રુચિ છે એ પણ વિભાવ છે અને સ્વભાવ કરતા વિભાવ સ્થૂળ છે. સ્વભાવ કરતા વિભાવ તો સ્થૂળ છે. એ સ્થૂળ તારા સ્થૂળ પરિણામો પણ જો તને પકડાતા ન હોય તો સૂક્ષ્મ પરિણામો ક્યાંથી પકડાશે? ક્યાંથી પકડાશે? મોટાભાગે તો એ પરિસ્થિતિ છે કે ક્યાં રસને રુચિ પડી છે એ જ ખબર નથી અને કામ નથી થતું એનું ફરિયાદ કરે છે. તમે આટલા આટલા વખતથી સ્વાધ્યાય કરીએ છીએ, દેવદર્શન કરીએ છીએ, પૂજા ભક્તિ કરીએ છીએ, દયાદાન કરીએ છીએ, પણ કામ કાંઈ હાથમાં આવતું નથી. એ કોઈ સાધન નથી, એ કોઈ સાધન નથી. હવે એ સ્થૂળ ભાવો અવલોકનમાં આવે તો પહેલા સ્થૂળ ભાવો સમજાય ને પછી સૂક્ષ્મ ભાવો સમજાય. એ પ્રેક્ટિસ કરતા કરતા, પ્રેક્ટિસ બરાબર સરખી ચાલે, એક ધારી ચાલે તો. નહીં તો ભાવો પકડાય નહીં. ત્યાં રસને રુચિ ક્યાં પીડ્યા છે, ક્યાં કામ કરે છે એ ખબર પડે નહીં. તો અંદરમાંથી સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરવો છે, જુદો પાડવો છે. એ કેવી રીતે બને? એ બની શકે નહીં. સામર્થ્ય પકડવું છે. એક અગ્નિના કણમાંથી જેમ અગ્નિની શક્તિ પકડાય છે એમ ઉપયોગના જ્ઞાનનો અંશ છે જે ઉપયોગ, એમાંથી જ્ઞાનનું સામર્થ્ય અનંતું પકડવું છે. એના કષાયના અભાવપણામાંથી અનંતને અનંત સુખને પકડવું છે. એટલું સામર્થ્ય છે, એ સામર્થ્યને પકડવું છે. જો એ પકડાય તો આ બાજુ નિરસ્તા આવ્યા વિના રહેશે નહીં. અને નિરસ્તા ન નહીં આવે તો બુદ્ધિગોચર વિષય કર્યો હશે તો પણ અંદરમાં પ્રયોગાત્મક કાર્ય થવાનું નથી. આમ નથી, કામ નથી થયું એનું આ કારણ છે. કાલે થોડી ચર્ચા થઈ હતી, ફરીને દોહરાવું છું કે ભલે આપણે સ્વાધ્યાય રોજ કરીએ છીએ, શાસ્ત્ર સ્વાધ્યાયમાં બધી સારી સારી વાતો ઘણી આવે છે, તો પણ મારા પ્રયોજનની વાત કઈ આવી? એ વાત જ્યાં સુધી પકડતા ન આવડે અને પકડવાનું ધ્યાન કે લક્ષ્ય ન રહે અને સારું સારું લાગ્યા કરે, કેમ કે આ તો બધું સારું છે, મહાપુરુષોના વચનો કંઈ ખરાબ થોડા હોય? સાહિત્ય બધું સુંદર સારું સાહિત્ય છે, પણ એમાં મને લાગુ પડતું એવું મારા પ્રયોજનનું શું આવ્યું એની મુખ્યતા રાખીને, એની જાગૃતિને લક્ષ્ય રાખીને એની પકડ ન આવે ત્યાં સુધી શાસ્ત્રના અપ્રયોજનભૂત વિષયમાં લક્ષ્ય રહે છે કે જેના કારણે પ્રયોજનનું લક્ષ્ય નથી રહેતું. લક્ષ્ય અપ્રયોજનનું રહીએ તો પ્રયોજનભૂતનું ન રહીએ, પ્રયોજનભૂતનું રહીએ તો અપ્રયોજનભૂતનું ન રહીએ, બે લક્ષ્ય એક સાથે ન રહીએ, આવી વસ્તુ સ્થિતિ છે. એટલે સ્વરૂ ક્યાંથી કરવાનું છે? આ તો ઉપરની ભૂમિકાની વાત છે, પણ સ્વરૂ ક્યાંથી કરવાનું છે એ તો દોહરાવું. તો અહીં સુધી તો પહોંચ્યા નથી, હવે કરવું શું? શાસ્ત્રમાં તો બહુ સરસ વિષય આવ્યો, વજનામૃતમાં તો વિષય ઘણો સારો આવ્યો, રોજ બહુ સારો બોલ છે, ચોક્કસ સારો છે. પણ પોતાના મતલબનું, પોતાની જરૂરતનું ક્યાં આવ્યું? આ જે રસની વાત આવી છે ને એ પ્રયોજન અને એ પાયામાં એ વાત છે, પછી પ્રયોગ ચાલવાનો છે. તો પોતાનો જે રસ ક્યાં ઉપડ્યો છે એ વાત તો પોતાને પકડમાં આવવી જોઈએ, એ પોતાના પ્રયોજનનો વિષય છે. એ રીતે પોતાને કેવી રીતે સુધારો થાય એની બરાબરની કાળજી, એ કાળજી હોય તો પ્રયોજનની પકડ આવે, નહીં તો સારું સારું લાગ્યા કરે, ઉપર ઉપરની ભાવના રહ્યા કરે કે મારે તો આત્માનું હિત કરવું છે, પણ એ ઉપર ઉપરની ભાવનાથી અનંતકાળે પણ કલ્યાણ થયું નથી એવી અનંતવાર એવી ભાવના રહી છે ને થઈ છે, પણ એથી કાંઈ જીવનું કલ્યાણ થયું નથી અને થાય નહીં કાંઈ. એટલે કહ્યું એમ ન હોય કે પરમાં રુચિ તીવ્ર રુચિ હોય અને ઉપયોગ મંદ રુચિ થઈ જવી જોઈએ. મોક્ષની ભૂમિકામાં એ રુચિ મળી પડી જવી જોઈએ, રસ મળા પડી જવા જોઈએ, પછી ઉપયોગ અંતરમાં પ્રજ્ઞાક્ષિણીનું કામ કરવાને યોગ્ય થાય છે, નહીંતર એ ઉપયોગ એવી રીતે કામ કરી શકે નહીં. એ વાત સ્પષ્ટ.